भित्वा षट्चक्रमार्गम् गहनमपि परम् योगिभिश्चाप्यगम्यम् लक्षे रूपे कृतेक्यम् स्तवनगुणभयम् संस्तुतं देवसङ्घै गहनम्। ज्ञान मार्ग अत्यंत गहन छे, योग मार्ग मा विराजेला जय महाराज पण अत्यंत गहन छे। योग शब्द नो अर्थ थाय छे जोड़वु जोड़ावु। पोताना मन अने आ जीवन ने आत्मानी साथे जोड़वु एनु नाम छे योग। आत्मानु अनुसंधान करवु, परमात्मानी प्राप्ति करवी एनु नाम छे योग। ईश्वर साथेनो सीधो संबंध जोड़ी आपे एनु नाम छे योग। पर ए साधक माटे छे, अने साधक योग मार्गे आगळ वधीने ए आत्म प्राप्ति करी शके छे। अपना जय महाराज छे ने राजयोगी छे, एटले आसन ध्यान समाधि आ बधु राजयोग अने हठयोग बे होय छे। हठयोग मां शरीर उपर खूब ज दयाहीन थवू पड़े। हठयोग एटले शरीर उपर जबरदस्ती करवी पड़े। जयरे राजयोग छे ए सहज योग छे, एमा आसन ध्यान प्राणायाम समाधि आ बधु ज आवी जाय। तो जो अहींया जे सहज राजयोग छे अने एमा जेम आपणे गुरु बावनी मां जोयुं सुरत नुरत, पोताना मननी वृत्तिओने शब्द द्वारा मंत्र द्वारा आत्मानुसंधान करवू एनुं नाम छे सुरत नुरत। सुरत एटले आपणा मननी अंदर सारामां सारी रीते सात्विकताथी एकाग्र थवू एनुं नाम सुरत। नूरत नूर एटले आत्मा, अने ए सूरत द्वारा आत्मानी अंदर एकाग्र थवू एमा पण रत थवू। रति शब्द छे एकाग्रता, ए रति शब्द उपरथी आव्यो रत, अने ए छे सु सारामां सारी एकाग्रता एनुं नाम छे सूरत। नुह એટલે આત્મા, આપણા વેદોમાં પણ નહ શબ્દ આવે છે એટલે પોતે, એમ નુહ એ પણ આત્માનું સંબોધન છે। એમ નુ રત આત્માની અંદર એકાગ્ર થઈ જવું, એની સાથે જોડાઈ જવું એનું નામ નુરત છે। તો મનથી શબ્દનો આધાર લઈને આત્માનું અનુસંધાન કરવું એ સુરત નુરત છે, પણ એને યોગની ભાષામાં કહી આ છે તે સાધકની ભાષા છે, સંતોની ભાષા છે સુરત નુરત। પણ આત્માનું સંધાન કરવું એનું નામ યોગ, જે મહારાજને આપણે યોગીરાજ કહીએ છીએ। આ સ્તોત્રના અંતમાં જયારે ઉપસંહાર કરતી વખત કહ્યું છે યોગીન્દ્રમ, આપ તો યોગીઓના પણ ઇન્દ્ર રાજા મહારાજ છો। તો જે આત્માની ગહનતા છે, આપણા પોતાના સ્વરૂપની અંદર આપણે પોતે જ હોવા છતાંય એને ન જોઈ શકીએ, ન અનુભવી શકીએ એનું નામ છે ગહનતા। અને એ ગહનતાને ઊંડે સુધી પહોંચવા માટે, આત્માનુસંધાન કરવા માટે આ યોગની પ્રક્રિયા છે। બાકી ગોડ પાર્ટિકલ જે અત્યારે વર્તમાન વૈજ્ઞાનિકોનો વિષય બની ગયો છે, એ ઈશ્વર અંશ, પાર્ટિકલ એટલે એનો અંશ, ઈશ્વર અંશ, જીવ અવિનાશી, એમ ભલે આજના વૈજ્ઞાનિકો તો હમણાં વિચારતા હોય, પણ તુલસીજીએ 500 વર્ષ પહેલા વિચારેલું છે અને લખ્યું છે ઈશ્વર અંશ જીવ અવિનાશી, જેને કહેવાય ને ગોડ પાર્ટિકલ ઈશ્વર અંશ. તો એ જે ગોડ પાર્ટિકલ માટે એ વૈજ્ઞાનિકોએ કેટલા કરોડો અબજો ખર્ચ્યા કર્યા, તો હજુ એમને કંઈક સામાન્ય જણાયું છે. જ્યારે આપણા ઋષિઓ, આપણા યોગીઓ, પતંજલિ ઋષિ, એણે યોગ માર્ગ દ્વારા આત્માનુસંધાન કરીને આત્મા એ ઈશ્વરનો અંશ છે એવી અનુભૂતિ સ્પષ્ટ આપી દીધી. કેટલો સરસ શબ્દ, ઈશ્વર અંશ જીવ અવિનાશી. જેમ ઈશ્વર અવિનાશી છે એમ આત્મા પણ અવિનાશી છે, એ મરતો નથી. એને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, મૃત્યુ એને મારી પણ શકતો નથી. એ આત્મતત્વ એ પરમાત્માનો અંશ છે એમ આપણા જંગલમાં આશ્રમની અંદર બેઠેલા સંતો, એ આર્ષદ્રષ્ટા ઋષિઓએ સહજથી જ એની અનુભૂતિ આ પંક્તિમાં આપી દીધી. આણે કેટલી મોટી અબજો રૂપિયા ડોલર ખર્ચીને લેબોરેટરી ઉભી કરી છે, અંદર એ પોતે ફર્યો, કેટલા લંબાઈ સુધીનું એ તો વાંચ્યું ને, ગોડ પાર્ટિકલ માટેનો આખો ફોટો આવ્યો. જયારે અહિયાં તો ગહનમાં એ ગહન ઈશ્વરી તત્વ અને એનો અંશ આત્મા સુધી પહોંચવા માટે કેટલું ઉડાણ, પણ એ ઉડાણ સરળ કરી આપ્યું આપણા સિદ્ધ મહાપુરુષોએ, સંતોએ. આવો તમે ધ્યાન માટે સૌથી પહેલા તો યોગના 8 અંગોનો ને સમજી લો. યમ નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, એના 8 અંગો છે. આસનો પણ આવી ગયા, પ્રાણાયામ પણ આવી ગયો, એની સાથે સાથે આહારનું નિયમન, જે વિકૃત આહારો અત્યારે ખવાઈ રહ્યા છે એનાથી શરીર જ સાજું નથી રહેવાનું. એક વસ્તુ યાદ રાખો, સૌથી પહેલા આહારના નિયમનથી શરીરને સુવ્યવસ્થિત રાખવું પડે. શરીર જો રોગિષ્ટ હશે, શરીર જો ચંચલ હશે, તો શાંતિથી સુખેથી બેસવા દેશે તો નહીં છે. એટલે ખાવાની બાબતની અંદર પણ શું ખાવું ને શું ના ખાવું, કોનું ખાવું ને ક્યાં ન ખાવું, આ બધો જ. એટલે ઋષિઓએ એ માર્ગની પ્રક્રિયા બતાવી, તો જ આપણું શરીર નિરોગી અને આપણને એકાગ્રતાથી બેસવા દેવામાં સાથ આપશે. નહીતર આપણું શરીર આપણને સાથ જ નહીં આપે. અહીં દુખે છે, આ દુખે છે, શરદી થઈ છે, માથું દુખે છે, દાંત કડે છે, કઈક નું કઈક, શરીર કામ જ ના કરે, સાથ જ ના આપે. મન, શરીર અને સમય, આ 3ની ત્રિવેણી થાય ને તો જ સાધન કરી શકાય. એક પણ જો અટવાયું તો બેને કામ નહીં થવા દે. સમય અનુકૂળ ના હોય, મન ને શરીર કહેતું હોય ચાલો કરીએ, શું કરું સમય નથી. સમય અને મન પણ સારા વ્યવસ્થિત કહેતા હોય ચાલો કરવું છે, પણ શરીર સાથ ના આપતું હોય શું કરું. શરીર ને મન બેવ તૈયાર હોય પણ સમય તમને અનુકૂળ ના હોય તો. એટલે આમ ત્રણેયની અનુકૂળતા જ સાધન ભજનમાં બેસવા દે. જો શરીર સૌથી પહેલા આપણે સંયમથી નિરોગી રાખવું પડશે. અને સાત્વિક અને મિતાહાર ખાશો ને તો શરીર હંમેશા નિરોગી રહેશે. ઉત્તેજક અને અતિ આહાર કરી નાખ્યો તો તમને ઊંઘવાય નહીં દે, બેસવાય નહીં દે, શરીર જ આખું થાકી જાય. અને બહુ ખાવા વાળા માણસને થાક બહુ જલ્દી લાગે. મિતાહાર કહ્યું, સાત્વિક અને મિતાહાર, બહુ ઉત્તેજક નહીં. અતિશય બહુ સારું થયું છે માટે ખાઈ લો ઉપરા છાપરી, એ પણ તો એ શરીર સાથ નહીં આપે. તો સૌથી પહેલું છે શરીર સાથ આપે એટલા માટે આહાર. આહાર શુદ્ધ હો મન શુદ્ધ. જો આહાર સારો નહીં હોય તો મન પણ શુદ્ધ નહીં રહી શકે. જેવું ખાધું છે ને એવા વિચારો, એવી વિકૃતિઓ, એવી એવા આવેગો, એવા આવેશો મગજની અંદર તમારા મનમાં ભ્રમ્યા કરશે, તમને સ્થિર ને શાંત નહીં બેસવા દે. એટલે અષ્ટાંગ યોગની અંદર જે રાજયોગની અંદર જે અષ્ટાંગ યોગ કયો છે એના નિયમો સંયમથી સમજવા જ પડે. એટલે પછી આવે નિયમ. આસન, આસનો વડે શરીર એટલું બધું સરળ રાખો કે આપણા સાધન ભજન ની અંદર શરીર કેળવાયેલું હોય આસન થી તો સહેજે આપણને હેરાન નહીં કરે, નહીતર શરીર દુખી કરશે. શરીરને વ્યાયામ હોવો જ જોઈએ જેથી આખું શરીર આપણી સાથે સાથ આપે, અનુકૂળ રહે. શરીર અને મન બે સાથ આપશે તો ધ્યાન પણ સારી રીતે થઈ શકશે. મન મજબૂત થશે, શક્તિશાળી, તો શક્તિશાળી ધારણા પણ થઈ શકશે, જેને સંકલ્પ બળ કહેવામાં આવે છે. આસનો કર્યા પછી સંકલ્પ કરવાનો, દ્રઢ સંકલ્પ કે મારે આત્માનું સંધાન કરવું છે, જેને યોગ કહીએ છીએ. એ આત્માનું સંધાન માટે મનમાં પણ શક્તિ, જબરજસ્ત શક્તિ જોઈશે. પણ મન જ તાકાત વગરનું હશે, શક્તિહીન છે, નિર્બળ, તો આત્મા સુધી નહીં પહોંચી શકાય. આપણા ઋષિઓએ તો કહ્યું કે બળ વગરના ને આત્મ પ્રાપ્તિ થઈ શકતી નથી. ન બળહીને ને પ્રાપ્તિ આત્મ, બળ વગરના ને આત્મ પ્રાપ્તિ થઈ શકતી નથી. આમ આપણા ઉપનિષદો વેદોના ઋષિએ કહ્યું. એટલે આત્માનું સંધાન કરવું હોય તો પેલા શરીર અને મન બંનેને સંયમી બનાવવા પડે અને શક્તિશાળી બનાવવા પડે. બેસવાનું છે આસન ઉપર ધ્યાનમાં, બેસીએ એટલે ચંચળતા ન આવી જોઈએ, હાથ પગ ન હલવા જોઈએ, શરીર ન હલવું જોઈએ, એમને બેસી રહેવા છે. જો સંયમ નહીં હોય તો શાંતિથી એકાગ્રતાથી ક્યારેય કશામાં નહીં બેસાય. એકાગ્રતા વગરનું વાહનનું ચાલન કરવાનું હોય કેવી દશાઓ થાય છે. તો પછીથી યોગ સાધનની અંદર આ તો આત્માનું સંધાન કરવાનું છે, એમાં એકાગ્રતા, અતિ સૂક્ષ્મ એકાગ્રતાની જરૂર પડશે. ત્યારે એ ગહન વિષય આત્માનો એ સહજ બની શકે કે જેને ઈશ્વરનો અંશ કયો. આત્મચેતના એ ઈશ્વરનો અંશ છે, ગોડ પાર્ટિકલ. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે, પણ આપણી શરીરની પ્રયોગશાળા વડે, લેબોરેટરી આપણી, આપણું શરીર, શરીરની અંદર પણ એ પ્રકારની સુવિધાઓ હોય, વ્યવસ્થા હોય, સંયમ હોય, સદાચાર હોય, સાત્વિકતા હોય, અને એ રીતે કેળવાયેલું શરીર લેબોરેટરી, એની અંદર બધા સાધનો જોઈએ ને, આ બધા સાધનો છે. પ્રાણાયામ, પ્રત્યાહાર આ બધાની જરૂર છે. આસન, યમ, નિયમ આ બધા. ત્યાર પછી જ સશક્ત મનોબળ અને શરીર શક્તિશાળી એ જ તમને ધારણા સુધી લઈ જઈ શકશે. અને જે ધારણા પ્રબળ થઈ એનું નામ છે ગહનતા. ગહનતાની તરફ આગળ વધવા માટે, ગહનતાની દિશામાં. અને ત્યાં દ્રઢતા થાય, સંકલ્પ દ્રઢ કરીએ જેને, એટલે ધ્યાનમાં બેસાય. ધ્યાનમાં બેસી જોવો જોઈએ. મન કોઈ દાડો સાથ આપશે, ક્યારે નહીં આપે. તો ધારણા પહેલી કરવાની, મારે ધ્યાનમાં બેસવું છે એકાગ્રતાથી, શાંતિથી, ધીરજ. મન મને સહેજ પણ હેરાન ન કરે. મન મારી સાથે મને સાથ આપે. અને મનને હું ધ્યાનમાં પરોવી દઈશ, એકાગ્ર કરી દઈશ, એવો સંકલ્પ, એવી ધારણા કરવી પડે. ત્યાર પછી જ એ ધ્યાન તરફ આગળ વધી શકાય. ધ્યાનમાં બેસો શાંતિથી, પણ આટલી પ્રક્રિયાથી આગળ વધારે તો તમને ધ્યાનમાં મન જરાય નહીં પજવે, શરીર પણ નહીં પજવે. પણ સંયમ વગરના બેસશો તો શરીરમાં ક્યાંક ખણ આવશે, ક્યાંક દુઃખ દુખશે, પગ બદલવાનું ઈચ્છા થશે, હાથ આગો પાછો કરવાનું બંધ થશે, કમર દુખી ગઈ ત્યાં પાછા આગા પાછા થશો. તો એ શરીરની સ્થિરતા પહેલી જોઈએ. આસન ઉપર બેસો, દ્રઢ સંકલ્પ કરીને ધ્યાનમાં બેઠો છો. ધ્યાનમાં બેસી એટલે પછી શરીરની અંદર કોઈ ચંચળતા નહીં, હલનચલન નહીં. એકલી શરીરની ચંચળતા નહીં, મનને પણ સ્થિર કરી દેવું પડે, એને બાંધી દેવું પડે. હવે ક્યાંય જવાનું નથી. જેમ ગઈકાલે વાત કરી ને, મનનું ઉન્મૂલન કરી નાખવાનું, ઉખડી નાખવાનું. મન સહેજે એનું ચાલવા દેવાનું નહીં. જે મહારાજ આજ્ઞા કરી ખબર છે, શરત સમાવો ઉ અક્ષરમાન, એમાં રહેજો, લાગી સતત એમાં લાગ્યા રહેજો, ભલે નિષ્ફળતા મળે તો પણ. સુખ સાગર જયારે શરત ઠરી ત્યારે ચોટ નિશાને વાગી, બસ આપણું ધાર્યું લક્ષ્ય પૂરું કરી શકશે. પણ ક્યારે? તારા મનનું કઈ ન ચાલે, ગુરુને વચને ઠરજો. ગુરુ મહારાજ જે આજ્ઞા આપી એ પ્રમાણે જ. તો ગુરુ મહારાજ આજ્ઞા શું આપી? શરત સમાવો ઉ અક્ષરમાં, એમાં રહેજો, લાગી સતત લાગ્યા રહેવાનું. મન ભલે ભટકતું હોય, કદાચ બહાર નીકળી જાય, આવે પાછું બહાર જતું રહે, એને લાવી લાવીને બેસાડવાનું. બેસ, એકડો ઘૂંટ, કખગ શીખ, તો આગળ બધું આવડશે. તો એમ મનને અને શરીરને બંનેને સ્થિર કરતા પહેલું શીખવું પડે, પછી ધ્યાન થાય. ધ્યાનમાં એકાગ્ર થાય ને, એકાગ્રતા આવે, શરીર બિલકુલ સ્થિર થઈ. અને ધ્યાનની અંદર અંદર જઈએ એટલે મન તોફાન કરતું, હાલતું ચાલતું, બહાર રખડતું પાછું બંધ થઈ જાય. મન અને શરીર ચાલતા ચાલતા બંધ થઈ ગયા એટલે એ ધ્યાનની પ્રક્રિયા ત્યાંથી શરૂ થઈ. ધ્યાનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે મન અને શરીરથી કશું જ કામ નહીં કરવાનું, કોઈ પ્રવૃત્તિ નહીં, મંત્ર જપ પણ નહીં, માત્ર ઓમકાર શ્વાસોશ્વાસની સાથે, જેને શ્વાસાનુસંધાન કહેવાય, જેને શબ્દાનુસંધાન કહેવાય, જેને આત્માનુસંધાન કહેવાય. અંદર જવાનો માર્ગ કયો અને સાધન કયું? માત્ર શ્વાસોશ્વાસ. શ્વાસ છેક આપણા અંદરના ભાગ સુધી જાય અને બહાર આવે, જાય અને બહાર આવે છે. તો એની સાથે અનુસંધાન કરવાનું મનને. મન શ્વાસોશ્વાસની સાથે જોડાઈ જાય, પરોવાઈ જાય, એટલે શ્વાસોશ્વાસ નું અનુસંધાન કરતા કરતા આખરે એ મન જે બહાર રખડે છે, બહાર ભટકે છે, શ્વાસ સાથે ક્યારેક અંદર જઈ શકશે. સુખસાગર જયારે શરત ઠરી, મન ઠરે, એકાગ્ર થાય અને મન મળે, એની અંદર મળે ત્યારે ચોટ નિશાન નહીં ભાઈ, પણ લક્ષ એક. મન અને શરીરની સ્થિરતા વડે શ્વાસાનુસંધાન કરવાનું. શબ્દે શબ્દે રે ચડીએ, શ્વાસોશ્વાસ નો શબ્દ થાય છે ને, એનાથી જ અંદર ચડવાનું, અંદર જવાનું, અંદર જવાનું. હૃદયમાં ધ્યાન એક જ ધરીએ. કેવી રીતે ધરીએ? ધારણ રે એ ધારણા, ધરીએ ધારણ રે ધારી. શૂન્ય મંડળમાં સુરતે ન્યારો, બસ એકાગ્ર થઈને જુઓ એને, ત્યાં સુરતથી ના એકાગ્રતાથી એના દર્શન કરવાના છે, એની અનુભૂતિ કરવાની. તો એ જે આખી પ્રક્રિયા છે, ઉપાસના છે, એમાં ગહનમ અપિ પરમ, ગહનમાં ગહન આત્મતત્વ છે, પણ એ ગહન તત્વથી પણ પર, એનાથી ઉપર, આત્મતત્વથી ઉપર પરમાત્મ તત્વ છે. તે પરમાત્મા તત્વ સુધીની આપણી ગતિ, એનું નામ છે યોગ. યોગીભી ચાપ્ય અગમ્ય, યોગીઓને પણ જલ્દી ન સમજાય, ન પ્રાપ્ત થાય, અપ્રાપ્ય જે કહેવાય, અપ્રાપ્ય મનસા સહ ઇન્દ્રિયાણી. એ આત્મા ઇન્દ્રિયોનો વિષય નથી. શરીર એ સ્થૂલ છે, એને અનુભવવા વાળી ઇન્દ્રિયો પણ સ્થૂલ છે. શરીરને તમે સારી રીતે અનુભવી શકશો, ભોગવી શકશો શરીરને, કારણ સ્થૂલ સ્થૂલને ઓળખી શકે, પણ જે સૂક્ષ્મ છે આત્મચેતના, એને શોધવા માટે સૂક્ષ્મ મનની જરૂર પડવાની છે. મન સૂક્ષ્મ છે પણ બંને બાજુ રખડે છે, સ્થૂલ તરફ પણ રખડે છે અને સૂક્ષ્મની પણ અનુભૂતિ કરવાની એનામાં શક્તિ રહેલી છે. એટલે જો મન એક ડમણીએથી છોડી અને રથે જોડી દીધો, એક બગીએ જોડી દીધો હોય, તો મનનો ઘોડો દમણીએથી છોડી લો, ક્યાં શોભશે? ઘોડો દમણીએ શોભશે કે પછી બગીએ કે રથે શોભશે? મન ઘોડો છે, દમણીએ જોડી રાખ્યું છે, બધી વિકૃતિઓ એની અંદર ભરેલી છે દમણીયાની પાછળ, જયારે બગીમાં સુશોભન છે. એમ સદવૃત્તિઓમાં મન જોડી દઈશું તો મન સોંપશે રથના, રથના જોડેલા ઘોડા જેવું, પણ ઘોડાને બળદના ગાડામાં જોડી દીધો હોય કેવો લાગે? સોંપશે ખરું? એમ આપણું મન ગાડા જોડે જોડી દીધેલું છે, ગાડા જોડે નહીં, અને એટલે એમ મનનો ઘોડો ગાડો દેખાય છે. ગહનતા તરફ જવું છે, મનને ત્યાં જોડવું પડશે જ્યાં અગાડી આત્માનુસંધાન થઈ શકે. યોગીઓને પણ ન સમજાય એવા જય મહારાજ છે. જય મહારાજે જે સ્થિતિ પ્રાપ્ત કરી છે, જય મહારાજનું જે સ્વરૂપ છે, ગહનમ, અત્યંત ગહન છે જય મહારાજનું સ્વરૂપ, જે આંતરિક રીતે સંપૂર્ણ શાંત સ્વરૂપે બેઠા છે. શાંતમ શ્રી સંત રામમ. શરીરની બાહ્ય અવસ્થિતિ જુદી છે, એનું દર્શન કરાવ્યું લક્ષ્મણદાસજી મહારાજે આપણને, પણ જય મહારાજના સાનિધ્યમાં રહીને લક્ષ્મણદાસજી મહારાજની સંતરામ મહારાજ ની જે ગહનતા અંતર્મુખતા છે એનું દર્શન કરાવી રહ્યા છે લક્ષ્મણદાસ સ્તુતિના એક એક શબ્દમાં, કે આપ કેવા છો, વિત્વા ષટચક્ર માર્ગ. ષટચક્ર માર્ગ નું ભેદન ક્યાં કર્યું? બહાર દેખાવાનું હતું, બધું અંદર, પણ આંતરિક પ્રક્રિયાઓને પણ જય મહારાજની ગુરુની આ શિષ્ય લક્ષ્મણદાસજી ખૂબ સારી રીતે અનુભવી શકતા હતા. ગુરુ મહારાજની આંતરિક અનુભૂતિને લક્ષ્મણદાસજી મહારાજ શિષ્ય તરીકે અનુભવી શકતા. ત્યારે તો સ્તુતિની અંદર આપણને દર્શન કરાવ્યું, જો જય મહારાજની આંતરિક અવસ્થા કેવી છે કે વિત્વા ષટચક્ર માર્ગમ, એને ષટચક્ર ભેદીને લીધેલા છે. ગહનમ, યોગીઓને પણ અગમ્ય અને ન સમજાય એવું ગહનમાં ગહન તત્વ છે એનું અનુસંધાન કરીને બેઠેલા છે. કારણ ગુંફિતમ બ્રહ્મરૂપમ, સ્વયં બ્રહ્મની સાથે ગૂંથાયેલા જ છે, વણાયેલા જ છે. ગૂંથાયેલા ને વણાયેલા હોય, છૂટું પાડવા જઈએ તો કશું હાથ મરે. તો જય મહારાજનું સ્વરૂપ બ્રહ્મની અંદર ગૂંથાયેલું વણાયેલું છે અને એટલા માટે ગહન છે. જય મહારાજના સ્વરૂપને માણવું નાણવું અત્યંત અઘરું છે. એ જે લક્ષ્મણદાસજી મહારાજને પ્રાપ્ત થયું, એમણે માણ્યું પણ ખરું જય મહારાજનું સ્વરૂપ, અનુભવ્યું પણ ખરું, નાણ્યું. ગહનમ, અત્યંત ગહનમાં ગહન વિષય જે છે આત્માનુસંધાનનો, એની અંદર પરિપૂર્ણતા જય મહારાજે પ્રાપ્ત કરેલી. અને એટલા માટે કહ્યું ગહનમ અપી પરમ, એનાથી પણ ઉપરની સ્થિતિ છે. એ જે પરબ્રહ્મ સ્વયં ભગવાન પોતે છે, ભગવાન સ્વયં પોતે જ જય મહારાજનું સ્વરૂપ છે. એ સમજાય તો જ આગળના જય મહારાજના સ્વરૂપના વાસ્તવિક દર્શન થઈ શકે. પણ એ સ્વરૂપની અનુભૂતિ જ્યારે પણ થાય ત્યારે આત્માનુભૂતિને માટે જય મહારાજ લક્ષ્મણદાસજી મહારાજનો જ આશરો લેવો પડે. અને લક્ષ્મણદાસજી મહારાજ આપણને આશ્રય આપે, જેમ અનન્ય આશ્રય કહેવાય, અન્ય આશ્રય જેને વૈષ્ણવ કહે છે, દ્રઢતા વાળો પોતાના આત્મ સ્વરૂપનો, કે પરમાત્મા બ્રહ્મ મારા પોતામાં જ છે, હું એ જ ગોડ પાર્ટિકલ હું પોતે છું, પરમાત્માનો અંશ છું, એટલી દ્રઢતા આવે તો એ ભિત્વા ષટચક્રની અવસ્થા પણ ગહન અપી પરમ, ગહનમાં ગહન છતાંય અત્યંત ગૂઢ, એનાથી પણ પર યોગીનામ અપ્યગમ્ય. યોગીઓ પણ જે માર્ગે જવા માટે પ્રયત્ન કરે છે એ માર્ગ જે મહારાજે અહીંયા આગળ પ્રસ્તુત કર્યો છે સૌને માટે, કે ચાલો એ રસ્તે. જય મહારાજ.